તારીખ 15/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 369 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 298
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 369 પાનું 205 પુરુષાર્થ નિકળનો વિષય ચાલે છે એમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે સાધનાની પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય એવો પ્રશ્ન કર્યો છે. ઉત્તરમાં એમ કહ્યું કે એમ નથી, કળ હાથમાં આવી જાય પછી મુક્તિનો માર્ગ પ્રગટે અને પછી પરિણતિ સાધનાની ચાલે. સમાધાન ફરીથી લઈએ. પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે એમ નહીં તેમ નહીં. જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે, અથવા પુરુષાર્થની કળ હાથમાં આવતા જ સમ્યક દર્શન થાય છે. સંભાવ છે ત્યારથી, ખરેખર તો ત્યારથી જ પુરુષાર્થ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ત્યાંથી પ્રગટ થાય છે. અંતર્મુખી પુરુષાર્થ ત્યાંથી શરૂ થાય છે અને એ પુરુષાર્થ વૃદ્ધિગત થઈને સમ્યક દર્શન થાય છે. પ્રધાનપણે એમ કહેવાય, મુખ્યપણે એમ કહેવાય, મોક્ષ માર્ગ જ્યાંથી શરૂ થાય છે કે અહીંથી પુરુષાર્થ તો ઉઠ્યો. ઓલી વાત તો સૂક્ષ્મ છે. શાસ્ત્રમાં બે પ્રકારના કથન છે, એક સૂક્ષ્મ કથન અને એક સ્થૂળ કથન. સો ગાયોનું ટોળું હોય એમાં એક બે બળદ હોય તો ગાયોનું ટોળું જ બોલાય. એવી રીતે અમુક સ્થૂળ કથન કરવાની પદ્ધતિ હોય છે. મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પ્રગટ થઈ, ત્યાં જ કળ હાથમાં આવી ગઈ. જ્યાં પ્રગટ થયું ત્યાં કળ હાથમાં આવી ગઈ છે. કેમ કે એ સહજ છે ને, સહજ પુરુષાર્થ છે. બળમાં શું છે કે જોર કરે છે, કૃત્રિમતા કરે છે, એને પરાણે પરાણે જાણે કરવું પડે છે, એના જેવી વાત છે. ખરેખર પુરુષાર્થનું સ્વરૂપ તો સહજ જ છે. અંદરથી સંવેગ ઉત્પન્ન થાય, સ્વરૂપને જોતા જ સ્વરૂપ સંબંધી બળ ઉત્પન્ન થાય, આત્મબળ ઉત્પન્ન થાય, એ પુરુષાર્થનું સ્વરૂપ છે. આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, મુક્તિના માર્ગે ચાલ્યો અને સ્વરૂપની ધારા પ્રગટ થઈ, એ બધું કળને લીધે છે. એ બધું એમાં પુરુષાર્થને કળ છે. પછી તેમાં અમુક જાતની નિર્મળતાઓ યથાર યોગ્ય પ્રગટે છે. જ્ઞાનની નિર્મળતા વિશેષ કરીને પ્રગટે છે, ચારિત્રની પણ નિર્મળતા પ્રગટે છે. જે જે ગુણમાં દુઃખ હતું એ મટીને પણ નિર્મળ સુખ પ્રગટે છે, નિર્મળ શાંતિ પ્રગટે છે. એમ અમુક અમુક જાતની નિર્મળતાઓ યથાયોગ્ય પ્રગટે છે. જ્ઞાન દર્શન પ્રગટ થતાં કેટલીક સ્વરૂપ પ્રમાણતા પ્રગટે છે. જ્ઞાન દર્શનની સાથે સાથે અમુક અંશે તો કેટલીક એટલે અમુક અંશે તો સ્વરૂપ પ્રમાણતા એટલે ચારિત્ર પ્રગટે જ. પછી આગળ જાય એટલે ભૂમિકા વધી જાય, તેનો ચારિત્ર સાથે સંબંધ છે. ચારિત્ર દશા તે કેવળ જ્ઞાનને લાવનારી છે, અને એ ચારિત્ર દશા છે એનાથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વરૂપ સ્થિરતા વિના કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી. શ્રદ્ધા જ્ઞાન તો પ્રથમથી જ બરાબર થઈ ગયું. જે ઉણપ છે એ ચારિત્રની છે, અને ચારિત્ર જશા જેમ વધે તેમ કેવળ જ્ઞાનની સમીપતા થાય છે. ચારિત્ર દશામાં અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે. એકાગ્રતા છે એ આત્માના વૈભવને પ્રગટ કરે છે. આત્મિક વિભૂતિઓ અને પૌગોળિક વિભૂતિઓ બંને પ્રગટે છે. જગતમાં પણ કોઈ પણ વિદ્યાની સાધના છે એ એકાગ્રતા વગર નથી. સાંસારિક વિદ્યાની સાધના પણ એકાગ્રતા વગર નથી. મેલી વિદ્યાની સાધના પણ એકાગ્રતા વગર નથી, અને નિર્મળ અધ્યાત્મ વિદ્યાની સાધના પણ એકાગ્રતા વગર નથી. આ એકાગ્રતાનો નિયમ સાધનાના સર્વ ક્ષેત્રમાં લાગુ પડે છે, બધા જ ક્ષેત્રમાં લાગુ પડે છે. પછી જે બારની વિભૂતિ છે એને લોકો ચમત્કાર કહે છે, પણ અહીંયા એ વિષય ગૌણ છે. અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે. જ્ઞાનનો વૈભવ ઘણો પ્રગટે, અને જે જે ગુણો પ્રગટે છે એ બધો વૈભવ જ છે ને આત્માનો. એમાં અનેક પ્રકાર છે, અનેક પ્રકાર છે. વિદ્યાના અસંખ્ય પ્રકાર છે, લૌકિક વિદ્યાના પણ અસંખ્ય પ્રકાર છે. જેને મુક્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે, જેણે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, તેને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ ગઈ છે. એને પરિણતિ વિશેષ કહે છે. એને જ્ઞાયકની ધારા એટલે જ્ઞાન પરિણતિ, આત્મ પરિણતિ, સાધનાની પરિણતિ એને પ્રગટ થઈ ગઈ છે. પછી જ્ઞાયકની ધારામાં આગળ પુરુષાર્થ થવામાં જીવની વિરક્તિ વધતી જાય છે તે કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી. શું છે? પછી આગળ ન્યાયની ધારામાં આગળ પુરુષાર્થ જે વધે છે એ પુરુષાર્થને બાધક છે એ પર પ્રત્યે જતા પરિણામ છે. પરથી જેટલો વિરક્ત થયો, જેટલો રસ મીટ્યો, એટલો અવરોધ મીટ્યો, અને એટલો જીવ આગળ જઈ શકે છે. વૈરાગ્યનું પણ એક મોટું પ્રકરણ છે. ભલે એ નાસ્તિવાચક છે, પણ એનું પણ એક મોટું પ્રકરણ છે. સંસારમાં અયથાર્થ પ્રકારે વૈરાગ્ય ઘણા જીવોને આવે છે. કોઈને પ્રતિકૂળતાને કારણે આવે છે તો એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. કોઈને માન મેળવવા માટે વૈરાગ્ય આવે છે એટલે દીક્ષા વગેરે લે છે. કોઈ લોભ ગર્ભિત, કોઈ આશા અપેક્ષાથી પણ લે છે, પણ એ બધા યથાર્થ નથી. પ્રતિકૂળતાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય અનુકૂળતા આવે ત્યાં અસ્ત પામે, નાશ પામી જાય. અપમાનથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય માન મળે ત્યાં ખલાસ થઈ જાય. અપેક્ષાઓ ન પોસાતી હોય એને વૈરાગ્ય થાય, એ જ્યાં અપેક્ષાઓ પોસાવા માંડે એટલે ખલાસ થઈ જાય. એ વૈરાગ્ય ટકતો નથી. પાછો જીવ પહેલાના જીવો જ અથવા વધારે પડતો પણ સંસાર પરિણામી થઈ જાય છે. इस प्रकार से क्यों होता है, क्यों होता है अनेक प्रकार की अपेक्षा हो, कोई ने कोई रिद्धि सिद्धि जोती हो, कोई ने चमत्कार जोता हो, कोई ने काई कोई ने काई अपेक्षाओं तो पार नहीं एट प्रकार से कोई ने कोई पदार्थ ने वांछा એને લઈને ત્યાગ કરવાનું કે ભાઈ તમે આટલો ત્યાગ કરો, આટલું છોડો, આટલી સાધના કરો, આમ કરો તેમ કરો તો થાય, તો ભલે અમારી જોઈ છે એમ પણ કરે છે લોકો. એટલું છે જરૂર છે કે કોઈ પણ નિમિત્તે વૈરાગ્યમાં જીવ આવેલો હોય અને એ વખતે એને આસક્તિ ઘટી હોય વૈરાગ્યને કારણે, વૈરાગ્યને આસક્તિ હારે નથી રહેતા, વિરુદ્ધ છે, એ વખતે એને વસ્તુના સ્વરૂપનો યથાર્થ વિચાર કરવાની તક છે. અને એ રીતે જો એ વળી જાય પાછો જ્ઞાનના માર્ગે ચડી જાય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં પાછો આવી જાય, એ વૈરાગ ટ્રાન્સફર થઈ જાય જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં, તો એને જે કોઈ કારણથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે એને ઉપકારી ગણવામાં પણ આવ્યો છે ફળ જોઈને. પણ પ્રાય નિષ્ફળતા એમાં મળે છે. કોઈ જીવનું હોનાર સારું હોય છે તો એવા કોઈ પ્રસંગથી પણ એ પરમાત્મા માર્ગે ચડી જાય તો ચડી પણ જાય છે, એવા પણ કિસ્સાઓ બને છે. એટલી અપેક્ષા એમાં છે. આશય એ છે કે જે કાંઈ વિરક્તિ છે, વૈરાગ્ય છે, એ એક અવરોધને મટાડનારા પરિણામ છે. જેટલો રાગ અને આસક્તિ છે એટલો અવરોધ છે, કેમ કે એનું ખેંચાણ એ બાજુ છે. રાગ અને આસક્તિનું ખેંચાણ પરદ્રવ્ય પ્રત્યેનું છે, વૈરાગ્યમાં એ પરદ્રવ્યથી પાછો વળ્યો છે. પણ એ એકલી નાસ્તિ છે, સાથે અસ્તિ યથાર્થ જોઈએ. કોના અવલંબને નાસ્તિમાં આવ્યો એના ઉપર નાસ્તિનું મૂલ્યાંકન છે. કેવળ નાસ્તિનું મૂલ્યાંકન કરવામાં તો ભૂલ થાય, એમ નહીં થવું જોઈએ. સાથે સાથે એણે ગ્રહણ શું કર્યું કે જેથી છોડ્યું છે, બસ એવી રીતે માપવું જોઈએ. અહીંયા તો મોક્ષ માર્ગની અંદર સ્વરૂપનું અવલંબન હોવાને લીધે વિરક્તિ વધતી જાય છે, એટલે એના બહારના કાર્યોના રસ ઘટતા જાય છે, વિષય કષાયના પરિણામ મટતા જાય છે, અભાવ થતો જાય છે. મોક્ષ માર્ગ પહેલા અભાવ ન થાય, મંદ થાય. મોક્ષ માર્ગમાં વિરક્તિ નામ વિતરાગતા છે. અહીંયા વિરક્તિ એટલે કેવળ વૈરાગ્ય નથી પણ વિતરાગતા છે, અને વિતરાગતા છે એટલો રાગનો અભાવ છે, અને એટલો સ્વભાવ પરિણામનો શુદ્ધિનો સદભાવ છે. એટલે એ રાગનો અભાવ વિતરાગતાના અથવા નિર્મળતાના શુદ્ધિના સદભાવમાં થયેલો વિતરાગ ભાવ છે, એમાં રાગનો અભાવ છે. એ વિરક્તિ વધતી જ, પુરુષાર્થ થવા થતાં વિરક્તિ વધતી જાય છે, એટલે રાગનો અભાવ થતો જાય છે, અને એ પુરુષાર્થનું કારણ છે. એની અંદર રાગનો અભાવ થવામાં મુખ્ય સાધન મોક્ષ માર્ગની અંદર પુરુષાર્થ છે. કળ સૂજવામાં સમ્યક દર્શનની વાત છે, એમાં મોક્ષ માર્ગની આગળની વાત નથી, એ તો કળ સૂજી ગઈ ને એનાથી જ કામ ચાલે છે. પછી એક વખત એક ટેકનિક હાથમાં આવી ગઈ પછી એનો વિકાસ કરે છે. એટલે એમાં કળનું કારણ નથી, પણ એ તો સમ્યક દર્શન થાય છે કળ સૂજે ત્યારે. તો સમ્યક દર્શન થતાં હવે તેને કોઈ કળ સૂજવાની બાકી નથી, એ તો સૂજી ગઈ છે, એટલે એ કામ બાકી નથી રહ્યું. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો તેને કળ સૂજી જ જાય છે. કળ સૂજે સૂજતા જ મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. પુરુષાર્થની કળ વગર મુક્તિનો માર્ગ નથી. કોણ છે એનો જો વિચાર કરવામાં આવે કે જેટલું સ્વરૂપમાં સ્વરૂપને વિષય કરે છે, સ્વરૂપમાં જાય છે એટલે સ્વરૂપને વિષય કરે છે, એટલો પુરુષાર્થ તીવ્ર થાય છે. આ જ્ઞાન અંતર્જ્ઞાન છે, આ બાહ્ય જ્ઞાન નથી. અંતર્જ્ઞાન એટલે કેવળ સ્વરૂપને પ્રત્યક્ષપણે પ્રત્યક્ષ કરતું એવું જ્ઞાન, તે અંતર્જ્ઞાન છે. એક દ્રષ્ટાંત લઈએ કે એક સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને લબ્ધિથી બાર અંગના જ્ઞાનને પ્રગટ કરે. એક મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બહુ જ અલ્પ ઉઘાડવાળા હોય. બે સમ્યક દ્રષ્ટિ તો બે છે, સ્વરૂપ જ્ઞાન બંનેને વર્તે છે, પણ સ્વરૂપનું અધિક સ્પષ્ટ જ્ઞાન મુનિરાજને વર્તે છે, એટલું ક્ષાયિક સમ્યક દ્રષ્ટિના ચોથા ગુણસ્થાનવાળાને નથી વર્તતું. કારણ કે એનો પુરુષાર્થ પણ એટલો વધારે છે, તો એનું સ્વરૂપ જ્ઞાન પણ એટલું વધારે છે. તો કે એનો પુરાવો શું? એનું સ્વરૂપ જ્ઞાન વધારે છે એનો પુરાવો શું? તો કે એનું સ્વસંવેદની એનો પુરાવો છે. ચોથા ગુણ સ્થાને સ્વસંવેદનની ડિગ્રીની તારતમ્યતાની જે માત્રા હોય છે એના કરતાં અનેક ગુણી અધિક છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોય છે. સબૂત, પુરાવો એટલે સબૂત. એનો પુરાવો શું, એનું સબૂત શું? મુનિરાજ આહાર કરતા હોય તો એની જે જ્ઞાન ધારા છે, જ્ઞાયકની ધારા છે, એ સ્વરૂપને અવલંબીને ચાલે છે. એ શુદ્ધોપયોગ કરતા વધારે છે. ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ આવે અને સ્વરૂપને વિષય કરે એના કરતાં પણ વધુ સુસ્પષ્ટપણે આહાર કરતા કરતા મુનિરાજ સ્વરૂપને વધારે જ્ઞાનમાં લીએ છે. એટલી સ્વરૂપ ગ્રહણ શક્તિ વધી છે ત્યાં, એને સ્વરૂપ ગ્રહણ શક્તિ કહે છે. જ્ઞાનમાં સ્વપરગ્રાહક શક્તિ છે, સ્વપર પ્રકાશક છે ને, એને સ્વપરગ્રાહક શક્તિ કહે છે. એમાં સ્વને સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ અલ્પ ઉઘાડવાળા મુનિરાજને ઘણી છે. એ સ્વરૂપને જે રીતે જેનું જ્ઞાન ગ્રહણ કરે છે એની જે માત્રા છે એ ચોથા ગુણ સ્થાન નથી. ભલે ચોથા ગુણ સ્થાન વાળો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય ને મુનિરાજ ભલે ક્ષયુપ સમ્યક દર્શન વાળા હોય, તોય તે સ્વરૂપ ગ્રહણ શક્તિ મુનિરાજની વધારે છે. એ વિશે ગુરુદેવે ચરિત્રો છે, જ્ઞાન ચક્ષુ કરીને જે પ્રગટ પુસ્તક થયું ગુરુદેવના પ્રવચનોનું, હે 320 ક્યાં થતો જ્ઞાન ચક્ષુ નહીં પણ ટોડરમલજીની ચિઠ્ઠીને બનાસીદાસની પરમાર્થ વચનિકા ઉપર જે પ્રગટ થયું ને એને નામ આપ્યું છે. શું આપ્યું છે? એવું કંઈક નામ આપ્યું છે. એમાં એ વિશે ચર્ચો છે. એમણે બનાસીદાસની નિમિત્ત વદાનની ચિઠ્ઠીમાં છે એ વિશે ચર્ચો છે ગુરુદેવ. ત્યાં દ્રષ્ટાંત પણ આવ્યું, ત્યાં નિર્જરા પણ વધારે છે. શુદ્ધોપયોગમાં આવેલા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કરતા મુનિરાજને આહાર કરતા કરતા નિર્જરા ગુણ શ્રેણી નિર્જરા છે. કેટલી સ્ક્વેર રૂટ લ્યો એવી રીતે ગુણ શ્રેણી નિર્જરા છે સમયે સમયે એવી રીતે વાત લીધી. કેટલી જ્ઞાનની પણ નિર્મળતા છે. ભલે બારમાં ઉઘાડ કાંઈ નથી અને ભલે બાર અંગને હું ઉઘાડ હોય તોય ત્યાં જ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરે છે. પ્રત્યક્ષ કરીને પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે. એમાં પણ તારતમ્યતા છે. સ્વરૂપ ગ્રહણ કરવામાં જ્ઞાનની પણ તાત્પર્ય છે. એ આખો અંતર્જ્ઞાનનો વિષય છે, બાહ્ય જ્ઞાનનો વિષય નથી. એટલે એ બધી વિભૂતિ છે, એ બધી પણ વિભૂતિ છે. સમ્યક દર્શન થતાં હવે કોઈ કળ બાકી નથી. જેને મુક્તિનો માર્ગ પ્રગટ્યો એને કળ સુધી જાય છે, સુધી જ જાય છે. ચારિત્ર દશા તો સહજ છે. જોકે જ્ઞાતાધારણની ઉગ્રતા થવી તે તો પોતાના પુરુષાર્થ ઉપર છે. ઉગ્રતા થવી એ પોતાના પુરુષાર્થ ઉપર છે. અને જ્ઞાન જેમ જેમ સ્વરૂપને વિશેષપણે ગ્રહણ કરે છે તેમ પુરુષાર્થ વધે છે. પુરુષાર્થનું મૂળિયું સ્વરૂપ જ્ઞાનમાં છે. સમ્યક પુરુષાર્થનું મૂળિયું સ્વરૂપ જ્ઞાનમાં છે. પણ હવે બીજી કોઈ કળ સૂજે તો તે આગળ જાય એવું કાંઈ નથી. કોઈ નવી કળ સૂજે ને પછી મોક્ષ માર્ગમાં આગળ જાય એવું કાંઈ નથી. એક જ જાતનો પુરુષાર્થ છે, એક જ કળ છે, તારતમ્યતાનો ભેદ છે. અને એ જીવને કોઈ જાતની માર્ગની મૂંઝવણ નથી. માર્ગની મૂંઝવણ નથી, ત્યાં માર્ગ સંબંધી અજાણ્યો નથી, એમાં ભૂલો પડે છે એવું નથી. એ વિષય ચોખ્ખો છે. એ તો મુમુક્ષુની ભૂમિકામાંથી સૂજ આવે છે કે આ બરાબર નથી ને આ બરાબર છે, આ બરાબર નથી ને આ બરાબર. યથાર્થતા આવે છે જ્યાં ત્યાં સૂજ આવી જાય છે. તો મોક્ષ માર્ગમાં તો સવાલ જ નથી રહેતો. માર્ગની મૂંઝવણ નથી, ઉપાયની મૂંઝવણ નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે એમાં કે પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય એમ. હા, એ તો સીધી સાદી વાત છે કે જેટલી પુરુષાર્થની ઉગ્રતા થાય એટલો જીવ આગળ જાય છે. હા, પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય છે. મોક્ષ માર્ગ જ પુરુષાર્થાધીન છે. અને પુરુષાર્થની મંદતા હોય તો ત્યાં ઊભો રહે છે. પણ કળ સૂચવે કે માર્ગની કોઈ મૂંઝવણ નથી ત્યાં. મૂળ પ્રશ્ન ચાલ્યો છે કળનો. હા, કળ તો સૂજી ગઈ, એ સૂજી ગઈ. કેવી રીતે સ્વરૂપને પ્રત્યક્ષ કરતા પુરુષાર્થ ઉપડ્યો એ પ્રથમ જ્યાં સ્વરૂપને વિષય કર્યો જ્ઞાને, ત્યારથી જ અનુભવ થયો એ પુરુષાર્થનો અનુભવ થયો કે આમ પુરુષાર્થ, સહજ પુરુષાર્થ આમ ઉત્પન્ન થાય છે. બસ પછી જે પ્રકારે એને આવડ્યો એ પ્રકારમાં ને એ પ્રકારમાં આગળ વધે છે. પછી કોઈ નવો પ્રકાર નથી. પુરુષાર્થની જાત બદલતી નથી, જ્ઞાનની જાત બદલતી નથી, કોઈ પરિણમનની જાત નથી બદલતી. એક વખત જ્યાં સમ્યક જાતિનું પરિણમન શરૂ થયું પછી એ જાત ચાલુ રહે છે, બધું પરિણમન સમ્યક છે, અનંતે અનંત ગુણનું પરિણમન સમ્યક જ છે. ગ્રસ્તાશ્રમમાં ઊભો છે જે જ્ઞાની, જ્ઞાની ગ્રસ્તાશ્રમમાં ઊભો છે તે પુરુષાર્થની મંદતાથી ઊભો છે, તીવ્રતા ન લીધી. મુમુક્ષુ તીવ્ર પુરુષાર્થ કરે તો જ્ઞાની થાય, ત્યાં પુરુષાર્થની તીવ્રતા લીધી. પછી જ્ઞાની થયો, મુનિ દશામાં નથી આવતો તો કે પુરુષાર્થની મંદતા છે. ઠીક, અપેક્ષિત વાત છે, મંદતા તીવ્રતાની વાત અપેક્ષિત છે. પુરુષાર્થ મુમુક્ષુ તો ભાવનામાં આવે ત્યારે થાય, આત્મકલ્યાણની ભાવના થાય અને મુક્તિની ઈચ્છા થાય એનું નામ મુમુક્ષુ. મુમુક્ષુનો શબ્દાર્થ જ છે મોક્ષને ઈચ્છે તે મુમુક્ષુ, મોક્ષને વાંચે તે મુમુક્ષુ. પૂર્ણતા જેને જોઈએ છે, પૂર્ણ શુદ્ધ થવું છે તે મુમુક્ષુ. સ્વાધ્યાયમાં આવે તે મુમુક્ષુ એમ નહીં, મંદિરમાં પૂજા કરવા જાય માટે મુમુક્ષુ એમ નહીં, દર્શન કરવા જાય માટે મુમુક્ષુ એમ નહીં, શાસ્ત્ર વાંચે માટે મુમુક્ષુ એમની. મોક્ષની ઈચ્છા હોય અને તે પણ સાચી ઈચ્છા હોય, ખરી ઈચ્છા હોય, અથવા માત્ર મોક્ષની ઈચ્છા હોય, માત્ર મોક્ષ અભિલાષ, એ મુમુક્ષુ સાચો. સંસારના સંયોગોની પણ વાંછા હોય અને મોક્ષની પણ વાંછા, અમારે તો બે વાંછા, બે ઈચ્છા થાય છે તો કે મુમુક્ષુ નથી, એ મુમુક્ષુ નથી એમ છે. હા, તો એને જ વિવેક આવે. જેને મોક્ષની વાંછા ઈચ્છા હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય, એને જ સૂઝ આવે, એને જ વિવેક આવે. હિત અહિતની સૂઝ, મારા આ પરિણામ મને હિતકર છે અને મારા આ પરિણામ મને અહિતકર છે, એવી સૂઝ મુમુક્ષુને જ આવે. સાચી મુમુક્ષુતા પ્રગટ થઈ હોય એને જ આવે, બીજાને જ પૂછવું પડે, મને આમ થાય છે એનું શું, મને આમ થાય છે એનું શું, મને આમ થાય છે તો એનું શું કરવું, મારે મારે એનો ઉપાય શું કરવો, એ પૂછે. શું સૂઝ નથી એને, એ વાતની વાતે વાતે પૂછવું પડે છે. સૂઝ છે એ જ્ઞાનની પર્યાય છે અને કળ છે અહીંયા પુરુષાર્થને અનુસંધાનમાં વાત લેવી છે, કે જે જ્ઞાન પછી હિત હિતનો વિવેક કરતા કરતા નિર્મળ થતા થતા નિર્મળ એવા આત્મ સ્વરૂપને વિષય કરવા સુધી પહોંચ્યો, એટલે એનો નિર્ણય થયો, ઓળખાણ થઈ, નિશ્ચય થયો, અસ્તિત્વ ગ્રહણ થયો, ત્યાં પુરુષાર્થ ઉપડ્યો, ત્યાં પુરુષાર્થની શરૂઆત થઈ. એટલે શું છે કે જે પુરુષાર્થ પર પ્રત્યે પર ઉલટી દિશામાં પ્રવર્તતો હતો તે જ પુરુષાર્થ દિશા બદલીને સ્વરૂપ સન્મુખ થયો. એ સ્વરૂપ સન્મુખતા થવી, અંતર્મુખતા થવી, એ કળ છે, ત્યાંથી કળ છે. શું એ કેવી રીતે થવું એ કળનો વિષય છે. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ થયો, ત્યાંથી ચૈતન્ય વીરીની સ્ફુરણા કયો કે કળ કયો એ ચાલુ થયો. પરમાગમ સારમાં આપણે લીધી છે એ વિષય. 210 નંબરનું ગુરુદેવશ્રીનું વચનામૃત છે. પહેલા જ્ઞાનમાં, રૂચિમાં, પ્રતીતિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આ બધું ભાવભાષણ વખતે આવે છે. ડાકરે આ પુરુષાર્થનો ઉપાડ થયો. આ સમ્યક પહેલાની વાત છે, ચોખવટ કરી છે. આ સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આમ પુરુષાર્થ ચાલવો જોઈએ આ પ્રકારે. જ્ઞાનમાં, લક્ષમાં, ત્યારે ભાવભાષણ વખતે આવે, પ્રતીતમાં આવે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત થાય, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત. તો વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે તો ઉછાળો આવે, દિશા બદલે. દિશા બદલાય તો દશા બદલાય, નહીં તો ન બદલાય. બીજો કોઈ ઉપાય જ નથી. આ જ ઉપાય છે ને, બીજો કોઈ ઉપાય જ નથી. આ કળ આવી ગઈ, અહીંથી કળ આવી, સન્મુખ થવાની, અંતર્મુખ થવાની અહીંથી કળ આવી ગઈ. અને તે કોના આધારે આવે છે? જ્ઞાનમાં, રૂચિમાં, લક્ષમાં કોના આધારે આવે છે? કે જ્ઞાન વેદનના આધારે આવે છે. જ્ઞાનમાં જે જ્ઞાન, સામાન્યમાં રહેલું જે જ્ઞાન વેદન, એ જ્ઞાન વેદનના આધારે સ્વરૂપ લક્ષગત થાય છે. કેમ કે લક્ષણી છે, એ સિવાય બીજું કોઈ લક્ષણ નથી. જ્ઞાન લક્ષણ, જ્ઞાન વેદન સિવાય બીજું કોઈ લક્ષણ નથી. ચારસો પ્રશ્ન કર્યો છે કે આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો, પુરુષાર્થ અમારો ઉપડતો નથી. ઉત્તર: ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે, સ્વભાવ જ અચિંત્ય છે, એનો મહિમા પણ કોઈ અચિંત્ય છે. અંદરથી મહિમા આવે તો સ્વ તરફનો પુરુષાર્થ ઉપડે, આ ભાવવાસનથી આવે છે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી, એમાં મહાન પુરુષાર્થ છે. જે જ્ઞાન પરને જ વિષય કર્યા કરે છે, પોતાને વિષય કરે, પોતાને પોતામાં વિષય કરીને પોતાના વેદનને ગ્રહણ કરે, એમ જ પુરુષાર્થ છે. જીવ ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ધારણા કરીને કરી લે, પણ પર્યાયને અંતરમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે. એ પુરુષાર્થ કેટલો લીધો? અનંત છે. કેમ કે અનંત જગ્યાએથી છોડાય પડે, અનંત પદાર્થોથી છોડાયો, એટલે પુરુષાર્થ અનંત છે. અને તે મહાન અપૂર્વ પુરુષાર્થ છે. શ્રદ્ધા ઊંધી છે, પુરુષાર્થ ઊંધો ચાલે છે. પણ જ્ઞાન એક એવું સાધન છે કે જ્ઞાન જ્ઞાનને વેદે, ત્યારે જે જ્ઞાન વિશેષ પરને વિષય કરતું હતું, એ સ્વરૂપ જ્ઞાન સામાન્ય ઉપર આવ્યું, વેદન ઉપર આવ્યું, એટલે વળ્યું અંદર. હા, ત્રણ લોકને વશ કરવા કરતાં વિકટ છે, અસંગ થવું એ વાત તો પુરુષાર્થની એવી જ છે, અને છતાંય અશક્ય નથી, છતાંય અશક્ય છે. જીવ કરવા ધારે તો શક્તિ તો અંદર છે, કામ કરવાની જે શક્તિ છે એ તો બેહદ શક્તિ અંદર ફરી છે. ખોટી જગ્યાએ લાગે છે એટલે આવરણ આવે છે અને શક્તિ હીણી થાય છે, પોતે હીણો થાય છે, એ જ શક્તિનો વિકાસ થાય સ્વરૂપમાં લાગે તો. જો ઉગ્ર પુરુષાર્થ થાય તો નિર્મળતાના ઢગલા થાય છે. શું કીધું? ઉગ્ર પુરુષાર્થ થાય તો નિર્મળતાના ઢગલા થાય છે. તેના હાથમાં એવું કલ્પવૃક્ષ આવ્યું છે કે તેમાં પુરુષાર્થની ધારા વધે તો ધનના એટલે નિર્મળતાના ઢગલા થાય, અને તે તેના પોતાના હાથની વાત છે. કલ્પવૃક્ષની ઉપમા એ ઓછી પડે છે, કેમ કે કલ્પવૃક્ષમાં કલ્પના કરવી પડે છે ત્યારે કલ્પવૃક્ષ ફળ દે છે, કે મને સોનાની હવેલી મળો એટલી ઈચ્છા કરવી પડે છે. અહીંયા તો ઈચ્છા કરવી નથી પડતી, ઈચ્છાઓ બંધ થતી જાય છે અને વિભૂતિ પ્રગટ થતી જાય છે, ઈચ્છાઓ બંધ થતી જાય છે અને વિભૂતિ પ્રગટ થતી જાય છે, ઉલટી અહીં તો એવી વાત છે. કલ્પવૃક્ષની ઉપમા પણ આત્માને ટૂંકી પડે છે, ઓછી પડે છે. કોઈને મતિજ્ઞાનની નિર્મળતા, કોઈને શ્રુત જ્ઞાનની નિર્મળતા, કોઈને અવધિ જ્ઞાનની નિર્મળતા, કોઈને મનોપરિયોગ જ્ઞાનની નિર્મળતા, એમ અનેક જાતની વૃદ્ધિઓ પ્રગટે છે. એ બધી વિભૂતિઓ છે. અનેક જાતની નિર્મળતા અંદરમાં છે તે બધી બધાને પ્રગટે જ તેમ એવું તેમ હોતું નથી. એકાગ્રતા થાય એટલે બધાને પછી અમુક અમુક વિભૂતિઓ અને વૃદ્ધિ સિદ્ધિ પ્રગટે જ, એવું કંઈ જરૂરી નથી, અને એની કોઈ કિંમત પણ નથી, એની કોઈ કિંમત પણ નથી. હા, એમને વિભૂતિ હતી, એમને શ્રુત જ્ઞાનની હતી, મતે શ્રુત જ્ઞાનની લબ્ધિ હતી, ઉપયોગ ક્યાંયનો ક્યાંય જતો હતો, મહાવિદ્ય સુધી જતો હતો, પ્રત્યક્ષ દર્શન કરતા હતા સિમંદર ભગવાનને. પછી કેટલાક બીજા ક્ષેત્રોમાં પણ જતો હતો, જ્યાં બધા જૈન મંદિરો છે, જૈન પ્રતિમાઓ છે, ત્યાં ઉપયોગ જતો હતો. નિર્મળતા આવી હતી, એ બધી એકાગ્રતાને કારણે સાધનામાં બહુ રહેતા હતા, વિભૂતિ પ્રગટ થતી, લબ્ધિ પ્રગટ થતી. આ કાળમાં એક વિશિષ્ટ વાત છે કે એટલી નિર્મળતા વિશેષ હતી. પણ એ બધી કાંઈ બધાને પ્રગટે જ તેમ હોતું નથી, કોઈને આવી નિર્મળતા ન પ્રગટે, અને એક ચારિત્ર દશા પ્રગટે ને એમાંથી કેવળ જ્ઞાન થઈ જાય. ચારિત્રમાં એકાગ્રતા વધે પણ છતાંય નિર્મળતા વિભૂતિઓ ન પણ પ્રગટે, એ તો બધું મૂળ સ્વરૂપથી બાહ્ય છે. આમ તો ભલે આત્માની નિર્મળતા ગણાય, જ્ઞાનની નિર્મળતા, તો પણ બાહ્ય છે. એ તો 64 રુદ્ધિધારી મુનિઓનો નથી પૂજા આવતી. અસાધ્ય રોગ હોય એમની હવા લાગે, હવા પસાર થઈ એમ નથી, એને અડીને જે હવા પસાર થઈને ઓલા રોગી ઉપર જાય ત્યાંનો રોગ મટી જાય. અનેક જાતની એને કઈ એની કિંમત નથી. લક્ષ નથી અને એની કોઈ વિશેષતા જ્ઞાનીઓને આવતી નથી. પડ્યું ને એમ વખતે ચર્ચા નીકળી તો કાંઈ છે, પણ હવે તમે વાત કરી ત્યારે યાદ આવે છે, નહીં તો અમે ધાવ ભૂલી ગયા હતા. પ્રયોગ તો કર્યો જ નથી કોઈ દિવસ, પણ ભૂલી જ ગયા હતા. પણ નથી એમ કહેતા નથી, એટલે કે છે એમ કહી દીધું. હોય છે, થાય છે. પણ એ તો ન પ્રગટેને કેવળ જ્ઞાન સુધી જીવ પહોંચી જાય છે. કોઈ કોઈ સાધકને વચ્ચે બધું આવે છે, જેમ ધન રડે ને ઢગલા થાય તેમ અનેક જાતની વૃદ્ધિઓ પુરુષાર્થને કારણે પ્રગટે છે. પ્રગટે તો પ્રગટે, ઠીક છે. એ રીતે અહીંયા 369મો પ્રશ્ન સમાપ્ત થાય છે. અહીં સુધી રાખ્યો. પુરુષાર્થની દિશા સ્વરૂપ સન્મુખ થાય તે એક કળ છે. અને પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય અને જ્ઞાન સીધું રાગનું અવલંબન અર્થાત રાગની આડ છોડીને સ્વરૂપને વિષય કરે જ્ઞાનવેદનના કોમા કરી જ્ઞાનવેદનના પ્રત્યક્ષ અંશના આધારે સ્વરૂપની હયાતીને ગ્રહણ કરે ત્યારે પુરુષાર્થની દિશા બદલે છે. અને ત્યારથી જ સહજ પુરુષાર્થની કળ સૂજી જાય છે. જેને એ કળ સૂજી તેને આત્મા હાથ આવી ગયો. પછી એ પુરુષાર્થ દ્વારા જીવ મુક્તિના માર્ગમાં આગળ વધે છે. મોક્ષ માર્ગમાં ક્યાંય પણ પુરુષાર્થની રીત બદલાતી નથી, પુરુષાર્થ વધતા કોઈ કોઈ ધર્માત્માઓને વિભિન્ન ગુણોની નિર્મળતા દ્વારા ચૈતન્યની વિભૂતિ પ્રગટે છે. તેની મહિમા કોઈ અપેક્ષાએ કરવામાં આવતી હોય તો પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારાઓને બધાને એવી વૃદ્ધિઓ પ્રગટતી નથી. અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આશય એ છે કે જીવ જેટલો ઉગ્ર પુરુષાર્થ કરે, જીવ જો ઉગ્ર પુરુષાર્થ કરે અથવા ઉગ્ર પુરુષાર્થમાં આવે તો અલ્પકાળમાં સંપૂર્ણ સિદ્ધિને પામે છે.
દ્રવ્ય